તમે એટલે આત્મા, એ આત્મા જ્ઞાનથી જાણે છે, કોને જાણે છે? રૂપને, રસને, સ્પર્શને, શબ્દને. આ સ્વરૂપ છે, આ કુરૂપ છે, સુગંધ છે, દુર્ગંધ છે, કડવો છે, મધુર રસ છે, કોચું છે, કઠણ છે, તમે જે જાણે છે. પછી અંદર ભાવ, અંદરમાં ભાવ કરે છે, પહેલા જાણે છે આ ગુલાબનું ફૂલ છે, પછી તે સુંદર છે, આ કાંટો છે, આ વજનદાર પથ્થર છે, આ હલકો પથ્થર છે, આ સુંદર બાળક છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ કદરૂપો છે, આ સ્વરૂપ છે, આ બધું જાણે છે તે જ્ઞાન. અને જાણ્યા પછી આત્મા ભાવ કરે છે. સામેના પદાર્થ જળ કે ચેતન હોય તે કંઈ કરતો નથી, તે માત્ર જેમ છે તેમ છે, પરંતુ ભાવ આત્મા કરે છે. જળ પદાર્થમાં ભાવ થતો નથી, જળને જાણીને ભાવ જાણે કરીએ છીએ. જળ જળ રહે અને જળના નિમિત્તે ભાવ કરીને કર્મનું કારખાનું આપણે ચાલુ કરીએ છીએ.
આ ક્યાં ગડબડ થાય છે તે જુઓ. તમે આમથી વાત ન કરો, તમારે કર્મથી મુક્ત થવું છે, મોક્ષ મેળવવો છે. વિચારીને બોલો, સમજીને બોલો. તમે જોયું કે તમારી પાસે હજાર હજાર રૂપિયાની થપ્પી પડી છે, તમને આનંદ થાય, અંદરથી ગરમી આવી જાય. એક માણસ માગસર મહિનાની ઠંડીમાં કાંઈ ઓઢ્યા વગર ચાલ્યો જતો હતો. બીજા માણસે પૂછ્યું કે ઠંડી નથી લાગતી? તે કહે, મારામાં ગરમી છે. શેની ગરમી? ખિસ્સામાં હાથ રાખ્યો હતો તેનામાં નોટોની ગરમી છે. નોટો પડી છે, નોટોને ભાવ થતો નથી, પણ નોટોને જોઈને આપણને અંદર ભાવ થાય તેને કહેવાય છે મોહ. નોટોને જોઈને આપણને અહંકાર થાય, પણ જળ નોટોને અહંકાર થતો નથી. બીજા પાસે વધારે નોટો છે એવું ના થાય તેને કહેવાય ઈર્ષા. જળ કહે છે, ભાઈ હું તમારી વચ્ચે આવતો નથી, તમે મને નિમિત્ત બનાવી તમારા ભાવને દૂષિત કરો છો. માણસ એટલે ચૈતન્ય ભાવ કરે છે કે આ પ્રિય છે, આ અપ્રિય છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, અને એમાંથી એ વિકારો કરે છે. એ વિકારોને કહેવાય છે વિભાવ. વિભાવ બે શબ્દોમાં વર્ણવ્યો છે, એ બે શબ્દો છે રાગ અને દ્વેષ.
પૂજ્ય જીવ વિજયજી મહારાજ સાદી ભાષા મહારાજે સાદી ભાષામાં કહ્યું કે રાગ ને રીસા દોય ખવિસા એ દુઃખ કા દિશા. રાગ અને દ્વેષ એ ખવિસ છે, માથું ન હોય એટલું ધળ હોય, અને જરા હલતું હોય તો તમને શું થાય, ત્યાં જ કોઈ હાર્ટ ફેલ થઈ જાય, ગતિ અટકી જાય. માથું નહીં અને શરીરનું હોવું તેને કહેવાય છે ખવિસ. એ ખવિસ હોય કે નહીં પણ આ માન્યતા છે. રાગ ને રીસા દોય ખવિસા, ખવિસને જોઈને જેમ મોત થાય છે તેમ રાગ અને દ્વેષથી જીવ ભાવ મૃત્યુ થાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાત્રી રહો. આ શરીરનું મૃત્યુ તો એક જ વખત થાય છે, પણ ભાવ મૃત્યુ તો જીવનમાં અનેક વખત અસંખ્યાત વાર થાય છે. ક્ષણે ક્ષણે રાગ દ્વેષ થાય છે તેને કહેવાય છે વિભાવ. અથવા તો વિકાર વિભાવ કેવી રીતે થાય? જ્ઞાન આત્માનો સ્વભાવ છે. એ જ્ઞાને પૂતગલને જાણ્યું, પૂતગલને જોયું, પછી સારું છે, નરસું છે, સુંદર છે, સુંદર કે અસુંદર છે, સુગંધ કે દુર્ગંધ છે, પ્રિય છે અપ્રિય છે, એમ જાત જાતના વિકલ્પો કર્યા. એ વિકલ્પને કારણે અંદર ભાવ થયો, આ ભાવને કારણે વિભાવ થયો, એ વિભાવને કારણે વિકાર થયો, અને પરિણામે થાય છે રાગ દ્વેષ.
રાગ અને દ્વેષ જો થાય તો કર્મનો બંધ થાય. નાટકમાં કર્મનો પ્રવેશ ઘણો મોડો થાય છે. પહેલા ખાનગી ખાનગી આ બધું થઈ જાય છે, પછી જ કર્મો આવે છે, અને કર્મો લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આખા જગતમાં આપણે જ્યાં જઈએ ત્યાં કર્મણ વર્ગણા રહેલી છે, પણ કર્મ પણ એક પૂતગલની જાત છે. અનાજની દુકાનમાં ચોખા હોય, મગ હોય, ઘઉં હોય, જાર અને બંટી હોય, અને તેના અલગ અલગ કોથળા પણ હોય, છતાં કહેવાય બધું અનાજ. તેમ જગતમાં અનેક જાતની પૂતગલની વર્ગણાઓ છે, પણ એ તેને કહેવાય છે પૂતગલ. તેની જાત અલગ અલગ, અલગ અલગ જાતમાંથી આ બધું બને. જગતમાં રહેલી કર્મ વર્ગણામાંથી કર્મરચના થાય છે. કર્મરચના થવામાં કાચો માલ જે જોઈએ તે કારમણ, તે કર્મ વર્ગણાના પરમાણુઓ માલ જે જોઈએ તે કર્મ વર્ગણાના પરમાણુઓ છે. આપણું સ્થૂળ શરીર જેમાંથી બન્યું તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર જેમાંથી બને તે વૈક્રિય વર્ગણા, ભાષા બંને ભાષા બને તો વૈક્રિય વર્ગણા, ભાષા બને ભાષા વર્ગણામાંથી એમ કર્મ જેમાંથી બને તે કર્મ વર્ગણા, ભાષા બને તે ભાષા વર્ગણામાંથી એમ કર્મ જેમાંથી બને તે કર્મ વર્ગણા, કર્મ વર્ગણા સ્થિતિ તમારી પાસે આવતી નથી, તેને બોલાવવાની, આપણી સાથે જોડવાની, તન્મય કરવાની, પાસે રાખવાની કળા છે, અને એક કળા છે રાગ દ્વેષ. આત્મા એ રાગ દ્વેષના ભાવો કર્યા નથી, એ કર્મ વર્ગણા આવી નથી.
કાર્બન વર્ગણા કહે છે કે તમે 100 વર્ષ સાથે રહેશો પણ ભાવ નહીં કરો તો તમારે અને અમારે સંબંધ નહીં થાય, સીધો જ્યાં છે ત્યાં પણ અમે એટલે અનંત કાર્બન વર્ગણાઓ છીએ, પરંતુ તેમને અમે ચોટતા નથી કારણ કે કર્મ બંધાય તેવા ભાવો તેમનામાં નથી. આ ધરતી ઉપર 13માં ગુણસ્થાનકે, 12માં ગુણસ્થાનકે વિતરાગ પુરુષ છે, તેમને મોહ રાગ દ્વેષ નિમિત્તે બંધાતા કર્મ વળગતા નથી. આપણને કર્મ વળગે છે, આપણે સારા નરસા ભાવો કરીએ છીએ, પૂતગલ સાથે ખેલ કરીએ છીએ, આપણી પાસે કર્મ બંધાવવાની કળા છે. હવે તમે બૂમ ન પાડશો કે કર્મ અમને વળગે છે. કર્મ તો કહે છે કે અમે પિક્ચરમાં ઘણા મોડા આવીએ છીએ, તોફાન તમે કરી બેસો છો તેથી અમારે આવવું પડે છે, અમારો વાંક નથી. કોઈ ઠેકાણે તોફાન થાય અને પોલીસ ફોન કરો તો પોલીસ આવે, તેમાં નવાઈ શું છે? તોફાન થયું તો આવ્યા ને, વિકારો થયા તો રાગદેશ થયા ને, રાગદેશ થયા તો કર્મ આવ્યા ને, કર્મણ વર્ગણા આવશે સ્વાભાવિક છે, અને ત્યાંથી કર્મબંધની શરૂઆત થાય. કંઈ ખ્યાલમાં આવે છે? આ સમજવું ટાળશો નહીં. આ ઘર બેસાડ્યા વગર, સમજ કેળવ્યા વગર ઠેકાણું પડશે નહીં. જ્ઞાની પુરુષોને ઠેકાણે પાડવા છે. તમારું ઠેકાણું મોક્ષ છે, તેથી તમને મોક્ષ સુધી પહોંચાડવા છે.
હું રિપીટ કરીને કહું છું, જળના નિમિત્તે આપણને ભાવો થાય છે. ધારો કે મીઠાઈનો કટકો પડ્યો છે, એ કકડાને કંઈ ભાવ થતો નથી. એ સુરતની ઘારી આપણને કહેતી નથી કે તમે મને ખાઓ. આપણે તેની પાસે જઈને ટુકડો મોંમાં મૂકી કહીએ છીએ, વાહ મજા આવી ગઈ, આનંદ આનંદ થઈ ગયો. ઓલી ઘારી બોલતી નથી, પૂતગલ કંઈ જ વચમાં આવતું નથી, પણ પૂતગલને નિમિત્ત બનાવી વિભાવો આપણે કરીએ છીએ. દેવચંદજી મહારાજે પણ કહ્યું કે જે વિભાવ તે પણ નૈમિતિક, નિમિત્તની હાજરીમાં જે થાય તેને કહેવાય નૈમિતિક. પૂતગલને નિમિત્ત બનાવીને રાગ દ્વેષ કરીએ છીએ. રાગ દ્વેષ તરફ જાઓ એટલે તમે દુઃખ તરફ જઈ રહ્યા છો. પછી તેનો ઉપાય કહે છે,
જબ તુમ ઉનકો દૂર કરીશા, જ્યારે તમે રાગ દ્વેષને દૂર કરશો, તબ તુમ જગ કા ઈશા, તે વખતે તમે જગતના ઈશ્વર થઈ જશો. જેમના રાગ દ્વેષ ગયા તે ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરિપૂર્ણ પરમાત્મા થયા. જબ તુમ ઉનકો દૂર કરીશા, તબ તુમ જગ કા ઈશા, આ નાનકડી કડીમાં મોક્ષ માર્ગ છે. જળમાં કોઈ જ ભાવો ઉઠતા નથી, તે કંઈ જાણતું નથી. આ બહેનો ઘરેણા પહેરી વરઘોડામાં જાય છે. મનમાં થાય કે બધા ટીકી ટીકીને અમારા આ ઘરેણા જોવે. ઘરેણાને પૂછો કે બહેને તમને પહેર્યા તો બહેન રાજી થઈ, પરંતુ તમે રાજી થયા? ઘરેણા બોલતા નથી, પણ જો તેઓ બોલતા હોય તો તેઓ કહે કે અમને તિજોરીમાંથી કાઢ્યા તો ભલે કાઢ્યા, પહેર્યા તો ભલે પહેર્યા, તિજોરીમાં મૂક્યા તો ભલે મૂક્યા, અમારે શું લેવા દેવા? રાગ દ્વેષના તોફાન આપણે કરીએ છીએ. ઘોડાને વરઘોડામાં દાગીના પહેરાવી શણગારો તો પણ ખુશ નહીં, અને ઘરેણા ઉતારી લો તો પણ નાખુશ નહીં. જળમાં ભાવો ઉઠતા નથી કારણ કે સંવેદનશીલતા તેમનો સ્વભાવ નથી. ચેતન અજ્ઞાન દશામાં ભાવો કરે છે, અને ભાવથી કર્મબંધ થાય છે એટલે ભોગવટો પણ કરવો પડે છે.
હવે જ્ઞાની પુરુષોનું કહેવું છે કે તેનાથી જીવનમાં 7 અવસ્થાઓ આવે છે, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, હિજરા, બંધ અને મોક્ષ. જગતમાં જેટલી અવસ્થાઓ છે એ તમામ અવસ્થાઓની સમાવેશ આ એ તમામ અવસ્થાઓનો સમાવેશ આ સાતમાં થાય છે, તથા જીવ અને અજીવ ગણીએ તો નવ તત્વો થાય. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સવર નિર્જરા અને મોક્ષ. નવ તત્વો આ નવમાં જૈન દર્શન આવી ગયું. ભાવ થાય ત્યારે શુભ ભાવ પણ થાય અને અશુભ ભાવ પણ થાય. શુભ ભાવથી જે રચના થાય તે પુણ્ય છે અને અશુભ ભાવથી જે રચના થાય તે પાપ છે. પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા, સુખ નહીં પણ અનુકૂળતા. અનુકૂળતામાં સુખ જ હોય તે માની લેવાની જરૂર નથી. એક ભાઈએ મને વાત કરી કે મેં કોઈને ત્યાં ન હોય એવું તેવું 50 જણા સાથે બેસી શકે તેવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. મારો ધંધો મોટો છે, મહેમાનો આવે ત્યારે ચાંદીના થાળી વાટકા ગ્લાસ ચમચી ગોઠવ્યા હોય. રસોઈયાઓ ભાત ભાતની મીઠાઈ બનાવી બધાને પીસે, બધાના ભાણામાં મીઠાઈ પીસાય, પરંતુ મારે તો રોટલો ને છાશનું પાણી જ ખાવાનું. મને ખાતા ખાતા એમ થાય કે આ નસીબદારો મારી કમાણીનું જ ખાય છે અને મારે આવું ખાવાનું. અનુકૂળતા ખરી પણ સુખ નથી. દુઃખ અને સુખ એ બંને મનની સ્થિતિ છે, મન ઉપર આધાર રાખે છે. પુણ્ય અને પાપ એ બંનેની આવક થવી એને જૈનદર્શન આશ્રવ કહે છે. આશ્રવ એટલે કર્મોની આવક. પુણ્ય પાપ અને આશ્રવ આ ત્રણ શબ્દો થયા.
હવે જ્યારે પલટો થાય, સમ્યક દર્શન થાય એટલે બધું બદલાઈ જાય. ગ્રંથિભેદ થયો, આત્મજ્ઞાન થયું, અંદરની અવસ્થા બદલાઈ ગઈ એટલે મિથ્યાત્વ નિમિત્તે આવતા કર્મો બંધ થયા. કર્મો આવતા રોકાઈ જાય એટલે કર્મોનું આવવું બંધ થાય તેને સંવર કહેવાય. અજવાળું જોઈતું હતું સ્વિચ ઓન કરી અને અજવાળું નથી જોઈતું તો સ્વિચ ઓફ કરી. બંધ કરી તો અંધારું થયું, ચાલુ કરી તો અજવાળું થયું. આપની અંદર કર્મોનું આવવું, પુણ્યનું આવવું, પાપનું આવવું તે આશ્રવ, અને તમારે તે આવવા દેવું ન હોય અને રોકવું હોય તો તેને કહેવાય છે સંવર. જૈન દર્શનની વિશેષતા ખૂબી તો જુઓ, તમે આવતા કર્મોને તો રોક્યા પરંતુ અનંત જન્મોથી કર્મો કમાતા કમાતા આવ્યા છીએ અને મોટું બેલેન્સ થઈ ગયું છે. આપણને કમાણી કરતાં વાર લાગતી નથી, શેરબજાર કરતાં પણ ધંધો ઝડપી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક અંતરમુહૂર્તમાં પ્રગાઢ રાગ દ્વેષ જો થાય તો 70 કરોડ સાગરોપની મોહનીય કર્મની સ્થિતિ બાંધી દે છે. 70 કરોડ સાગરોપમ, આ સંખ્યા તો ગણિતની બહાર છે, તમારા ગણિતમાં આ સંખ્યા નથી ગણી શકાતી. એક અંતરમુહૂર્ત એટલે 48 મિનિટની અંદરનો કાળ, એમાં આટલો જોરદાર વ્યાપાર, 70 કરોડ સાગરોપમ. આપણી પાસે કર્મોનું બેલેન્સ, કર્મોનું જે બેલેન્સ રહેલું છે તેનો પણ નિકાલ કરવો પડશે. નિકાલ કરવો તેને કહેવાય છે નિર્જરા. આ 5 અવસ્થા થઈ, પુણ્ય પાપ આશ્રવ સંવર અને નિર્જરા. આત્મા અને કર્મનો સંયોગ થાય તેને કહેવાય છે બંધ. અને આત્મા અને કર્મનો સંયોગ છૂટે, આત્મા કર્મથી નિવૃત્ત થાય તેને કહેવાય છે મોક્ષ.
આ બધી ઘટના જડ અને ચેતન બંનેના ખેલથી થાય છે અને તેમાંથી સંસાર ઉભો થાય છે. આ અનાદિથી ચાલે છે, કોઈ પહેલી ક્ષણ નથી કે આ રૂપે ઉછળ્યો અને આપણે રમતની શરૂઆત કરી. અનાદિથી આ રમત ચાલે જ છે અને જો આત્મા જાગશે નહીં તો અનંતકાળ ચાલશે. જો આત્મા જાગશે તો આ ખેલ સમાપ્ત થશે. ભૂતકાળ તો રહેશે, આત્મા પણ રહેશે, પણ રમતનો અંત થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. આ મોક્ષની પ્રાપ્તિ કરવા જીવનના ધર્મની સાધના કરવાની છે. એની પહેલા નક્કી કરો કે તમારે મોક્ષ જોઈએ છે. જીવો મોક્ષમાં ગયા પછી પાછા આવી શકતા નથી. ત્યાં પેપ્સી કોકાકોલા નહીં મળે, સગાવાલા કે સાડુ કોઈ નહીં મળે, પરંતુ મોટો લાભ એ છે કે ત્યાં દુઃખ નહીં હોય, આનંદ આનંદ હશે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ, પૂતગલનો સ્વભાવ રૂપ અને રસ. તેના નિમિત્તે આવ્યું અજ્ઞાન અને અશુદ્ધ જ્ઞાન. અજ્ઞાન અવસ્થામાં સુખ મેળવવા માટે પૂતગલ કે જળ ઉપર દ્રષ્ટિ ગઈ. પૂતગલ બોલતું નથી, જો તે બોલતું હોત તો કહે કે સાહેબ તમે ખોટી જગ્યા ઉપર આવ્યા, તમને અમે સુખ નહીં આપી શકીએ, કારણ અમારી પાસે હોય તો તમને આપીએ ને, અમારા સ્વભાવમાં સુખ અને આનંદ છે જ નહીં. તમે અમારી પાસેથી સુખ કે આનંદની અપેક્ષા રાખો એ મેળ ક્યાંથી પડે. પૂતગલમાં સુખ નથી આવો નિર્ણય જ્યારે થશે તે વખતે તમારા કાન ઉપર વિતરાગ પરમાત્માની વાણી આવશે કે આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે, આવી ઉદ્ઘોષણા કરનાર તીર્થંકર પરમાત્મા છે, આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે, માટે આનંદ મેળવવો હશે તો આત્મા પાસે જવું પડશે. એ આત્મા પાસે જવાની પ્રક્રિયાનો પ્રારંભ તેને કહેવાય છે ધર્મ, તેને કહેવાય છે ધ્યાન, એને કહેવાય છે સાધના. પૂતગલ પાસેથી સુખ દુઃખ મેળવવાનો ભરોસો છોડી દેવો પડશે. તમને હાફૂસ કેરી જોઈએ છે, બાવળિયા પાસે ઊભા છો, આજે નહીં તો કાલે કેરી મળશે. અરે ભલા માણસ, તું તો પૂરો થઈ જઈશ તો પણ કેરી નહીં મળે. એમ પૂતગલ પાસે સુખ નથી, છતાં વારે વારે પૂતગલ પાસે સુખ માટે જોડી જવું તે છે રાગ અને સુખ માટે. આનંદ માટે પૂતગલનો ભરોસો છોડી દેવો તેને કહેવાય છે વૈરાગ. પૂતગલની પાસે સુખની જે અપેક્ષા રાખીએ છીએ તે છોડી દેવી પડશે, અને એ અપેક્ષા જે વખતે છૂટશે તે વખતે જે અવસ્થા પ્રાપ્ત થશે તેને કહેવાય છે વૈરાગ્ય. છેલ્લી વાત, આ જગતના પદાર્થોની સુવિધા મળે, અનુકૂળતા જીવન ગોઠવાય. જોકે સુવિધા આત્માને નહીં પણ શરીરને જોઈએ છે. ગરમી શરીરને લાગે છે, ગરમી આત્માને લાગતી નથી. આ ગરમી લાગે એટલે કોળિયા માટે એસી જોઈએ છે, ઠંડી લાગે એટલે કાશ્મીરી શાલ જોઈએ છે. બિચારો આત્મા તો અંદર છે અને સુવિધાઓ શરીરની જોઈએ છે, માટે કહ્યું છે કે પૂતગલ નિમિત્ત બને છે અને પૂતગલને નિમિત્ત બનાવી આત્મા રાગદ્વેષ કરે છે. માટે પરમકૃપાળુએ મહત્વની વાત કરી કે જળચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ ઉપામે નહીં ત્રણે કાળ દ્વૈભાવ.
અહીંયા ગાથા 57 નું વિશેષ વિવરણ પૂરું થાય છે. જુદા જુદા રીતે બંને દ્રવ્યના પ્રગટ લક્ષણ બતાવ્યા છે. ગાથાનો સારાંશ એ છે કે દ્રવ્યની પોતાની સ્વતંત્રતા છે અને એ સ્વતંત્રતા પકડાય, જો એના ગુણો પકડાય તો, એના ગુણો પણ સીધા ન પકડાય તો લક્ષણ પકડાય તો, લક્ષણથી ગુણથી અને વેદનથી આત્માને જાણવો. આપણી મુશ્કેલી એ છે કે ક્યારે શું કરીએ છીએ આપણે એ જ ખબર નથી. એટલે વેદનથી તો આત્મા ક્યારેય જણાતો જ નથી, એ તો સમ્યક દર્શન થાય ત્યારે જ આત્માનું વેદન થાય છે. પણ ગુણથી અને લક્ષણથી, ગુણ આત્માની અંદર છે, પ્રગટ ગુણ છે, અને લક્ષણ તો દેખીતા છે, પણ જીવની પાસે એ પરમાર્થ દ્રષ્ટિ નથી. પરમાર્થ દ્રષ્ટિ ન હોય એટલે બધું સરખું જ જોયા કરે, એમાં વિવેક ન હોય, એમાં ભેદ જ્ઞાન ન હોય, એમાં એ ભાગ ન પાડે કે આ જળ અને આ ચેતન. જ્ઞાની પુરુષો આ સમજાવે છે, પરમાર્થના તત્વજ્ઞાનમાં સમજવા માટેનું મુખ્ય ભૂમિકા કે દરેક પદાર્થને તમે સમજો. પદાર્થને નહીં સમજો ત્યાં સુધી તમે ગમે તે પ્રકારની કલ્પના, મૂંઝવણ, ખોટી માન્યતા એની અંદર જ અટવાઈ રહેશો. પદાર્થને સમજ્યા પછી ભલે પુરુષાર્થ થોડો થાય તો ચિંતા નહીં, પણ સાચી સમજણ સાચી દિશામાં પુરુષાર્થ કરી શકે. સમજણ વિના ઘાયે ઘા દીધ્યા કરું, આમ કરું છું ને, હું તેમ કરું છું ને, મારે આમ કરવું છે ને, તને હજી સમજણ આવી નથી, સમજણ તું કેળવતો નથી. જે પુરુષાર્થ કરવાનો છે એ આત્મતત્વને ઓળખવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મતત્વને ઓળખવો હશે તો અન્ય તત્વોને પણ ઓળખવા પડશે, અને અન્ય તત્વને ને બધાને ઓળખીને એમાંથી આત્મતત્વને જુદો કરવો હોય તો એના લક્ષણ જાણવા પડશે. એટલે અહીંયા કહે છે કે આત્મામાં એક જ્ઞાન ગુણ છે. આ જ્ઞાન ગુણ છે એ તને પકડાય છે. આત્માનો જ્ઞાન ગુણ પણ છે, અને એ જ્ઞાન ગુણની અવરી પર્યાય, સમજણ વિનાની પર્યાય, વિપરીત પર્યાય એ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે ત્યારે જ્ઞાન અશુદ્ધ થયું, અને જ્ઞાન જ્યારે અશુદ્ધ હોય ત્યારે કર્મબંધની પ્રક્રિયા થાય. જડની પાસે મૂડી છે, એના ગુણ છે, એ કે છે રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ, એ એની પાસે છે, પણ ભાવ નથી, એની પાસે ભાવ નથી. જે પદાર્થમાં જે વસ્તુ છે એ વસ્તુ છે, એને સારા નરસાનો, મારા તમારાનો આવો કોઈ ભાવ એની પાસે નથી. એટલે હવે જે કંઈ ભાવની વાત થાય છે, અનેક પદાર્થો આપણે જોઈએ છીએ તો એ પદાર્થને જોતા પદાર્થ કંઈ કરતો નથી, માત્ર પદાર્થનું પ્રમેયત્વ, પદાર્થનું હોવાપણું, જાણપણું પ્રગટ કરે છે. એથી વધારે પદાર્થ કંઈ કરતો નથી. એની અંદર રૂપ છે તો રૂપ બતાવે છે, ગંધ છે તો ગંધ બતાવે છે કે આ પદાર્થ સુગંધી છે, આ સરસ દેખાય છે રૂપમાં. પદાર્થ પદાર્થનો ગુણ છે એ બતાવે છે, પ્રગટ લક્ષણે ભાન. તું પ્રગટ લક્ષણથી પદાર્થનો પરિચય કરવા પ્રયત્ન કરીશ તો તને પદાર્થની ઓળખ થશે. જડની ઓળખ થાય, બહુ મહત્વની વાત તો એ છે કે બાકીના ચાર પદાર્થની ઓળખ તું કર કે ન કર, એની સાથે બહુ સંબંધ નથી. જ્ઞાનીઓએ માર્ગને ટૂંકાવ્યો છે. જ્ઞાન તો અનંત છે, પછી એમાં આપણે ધર્મસ્થી કહીનું શું, અધર્મસ્થી કહેશું, એની પરિણતિ શું, એ ક્યારે મૂકને લપ તને ક્યાંય નડે છે આખા અનંત સંસારમાં ક્યાંય? એ એના કામથી જ્યારે તારું કરવું હશે ત્યારે મદદ કરશે, નહીં કરવું નહીં કરે, સ્થિર થવું સ્થિર કરશે, કરશે નહીં કરે, પરાવર્તન થવાનું થયા કરશે, કાળ અવકાશ આપ્યા કરશે. તો જે ચિંતા કરવા જેવી નથી એની ચિંતામાં આ જ્ઞાનવાળો અધિક, જેને કહીને એનામાં જરાક અધિકતા આવી જાય છે. એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ કયો વાપર્યો છે, અતિ પરિણામીપણું. દ્રવ્યનો યોગની અંદરનો જે રસ લેનાર માણસ છે એની અંદર વિવેક ચૂકાઈ જાય છે અને અતિ પરિણામીપણું થાય છે. અતિ પરિણામીપણું એટલે શું, કે ફાલતુ વાતની અંદર એનો આખો કાળ વયો જાય છે. અતિ પરિણામ, તારે પરિણામ સાથે લક્ષ્ય છે. પછી તું બધાનું શું છે, બધાનું મૂકી દે. જો તારે બંને વચમાં બાધાકારક શું છે તો અત્યારે જો જ્ઞાની કેટલી સરસ વાત કરે છે કે જીવને પરિભ્રમણમાં શું નડે છે, તો કે કર્મ. તો કર્મનો વિચાર કર, હવે કર્મ સેનાથી બંધાય છે, તો કે કર્મ અજ્ઞાનથી બંધાય છે. એ અજ્ઞાન કયા નિમિત્તથી થાય છે, અજ્ઞાન મોહ રાગ દ્વેષ અજ્ઞાન જ છે, પૂતગલના નિમિત્તથી થાય છે. આ પૂતગલ જડ છે, એનામાં રૂપ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે. ઉદાહરણ આપે છે, મીઠાઈનો કટકો પહેર્યો છે, પડ્યો છે, ત્રણ ચાર જણા છે, બધાને ખાવાનો ભાવ થાય છે એવું નથી, કોઈકને વધારે થાય છે, કોઈકને ઓછો થાય છે, કોકને વિરક્તિ છે, તો એ જાણે છે કે મીઠાઈ મૂકી છે બાણામાં, બરાબર છે, પણ ખાવી કે ન ખાવી, પીરસવામાં છે, તો એને એના પ્રત્યે રાગ થતો નથી. આહાર દ્રષ્ટિ જેની પાસે છે એને એમ થાય કે પેટ પૂરતું ખાવાનું મળી રહ્યું છે, રોટલો ને શાક છે તો કે ચાલ્યું, દાળ ને ભાત છે તો કે ચાલશે, પછી મીઠાઈ છે કે નહીં, ફરસાણ છે કે નહીં, આ બધા એવા પદાર્થને અનુલક્ષીને જ્ઞાનની થતી અશુદ્ધ પર્યાય જેને કહીએ મોહ. તો મોહ જે થાય છે એ પર પદાર્થ લક્ષી થાય છે, અને એ પદાર્થના ગુણો જ છે એમાં. મીઠાઈ છે એની અંદર શું છે, ગુણ છે રસનો. હવે એ રસ આપણને પ્રિય, આપણને પ્રિય માયનો. જ્ઞાની કે છે આ મનની માન્યતા છે, રસ છે રસ છે, પછી પ્રિય છે કે અપ્રિય છે, ઇષ્ટ છે કે અનિષ્ટ છે, તો એની ચિંતા નહીં કર. તો ખરેખર કર્મનો બંધ શરૂ ક્યાંથી થયો, આત્માના મોહના એટલે કે રાગ દ્વેષના ભાવથી થયો. હવે પદાર્થ રાગ દ્વેષ કરે છે. ઉદાહરણ આપ્યું ઘરેણાનું, પહેરનારાને બહુ થાય છે રાગ દ્વેષ. ઘરેણાને પૂછો કે તને થાય છે, આ તારી ચટાણીએ તને પહેર્યા છે તો મજા આવે છે, બેનપણીને આપ્યા ત્યારે બહુ મજા ન આવી, એ ઘરેણું કહે છે. વસ્ત્ર કોઈને આપીએ પહેરવા, વસ્ત્રને શું છે, પણ આ ભાવની ધારા કોને ચાલે છે? તો એ ભાવ કરવાનું ગુણ કોનામાં છે? જીવમાં છે. હવે ભાવ વિભાવમાં પરિણમે તો બંધ પડે, વિભાવમાં ન પરિણમે તો આશ્રવ કોને કહેવાય? ભાવનું વિભાવમાં રૂપાંતર થવું તે આશ્રવ. મોહને કારણે રાગ દ્વેષ થયા, પ્રીતિ અપ્રીતિ થઈ, અનુકૂળતા પ્રતિકૂળતા લાગી, ગમો અણગમો થયો, જે કંઈ થયું તે, પણ માત્ર જ્ઞાતા હતો એમાંથી કંઈક વિશેષ થયું, વિશેષ ભાવ થયો. વિભાવ એટલે વિશેષ ભાવ થયો, વિશેષ ભાવ થયો એ વિકલ્પ રૂપે થયો. મેં એક પદાર્થ જોયો, મેં જાણ્યું, એ જ્ઞાતા ભાવ થયો મારો. પણ જોયા પછી તરત જ હજી ઓલો તો બતાવે છે ત્યાં તો એને એમ થઈ ગયું ફાઇન છો, જરાક અંદર આગળ વધી ગયો. પછી તો આગળ વધતા વધતા કોઈ સીમા જ નથી, કોઈ મર્યાદા જ નથી. એટલે મોહનો પ્રારંભ થયો. મોહના પ્રારંભમાં વિકલ્પ જ્યારે આવે ત્યારે એના બે પાસા છે, એ દ્વૈત કહેવાય છે. વિકલ્પને દ્વૈત ભાવ કહેવાય છે, દ્વંદ્વાત્મક કહેવાય છે. દ્વંદ્વ એટલે બંને રીતે સંઘર્ષ કરે, દ્વંદ્વ એટલે યુદ્ધ, કાં તો ઈષ્ટનો ને કાં અનિષ્ટનો, કાં ઈચ્છાનો કાં અનિચ્છાનો, કાં ગમાનો કાં અણગમાનો, બે પરિણામ જ બનતા હોય છે. હવે એ જે શરૂ થયો, વિકલ્પ શરૂ થયો, એટલે એને જ્ઞાનીઓએ આ બધી ભાંજગડમાં ન પડ્યા, એને કીધું કાં રાગ ને કાં દ્વેષ. હવે બાકીની પ્રકૃતિને તારે જેટલી એના પેટા ભાગ પાડવા હોય, અનંત પાડ, તને છૂટ છે. દ્રવ્યનું યોગથી એ પ્રકૃતિના તારે કે નાના પ્રીતિને મોહમાં શું ફેર, સ્નેહને આની અંદર શું ફેર, કઈ રાખ જિંદગીભર. કેમકે એ ભાષાશાસ્ત્રીનો વ્યાકરણ શાસ્ત્રીનો વિષય છે અને તું લઈને બેઠો છો, તું મુમુક્ષુ છો, તું સાધક છો, તને કીધું રાગ છે તો મંડો એની અંદર, આની અંદર શું ફેર, આની અંદર શું ફેર, આની અંદર શું ફેર. સ્પૃહ એટલે શું, ઈચ્છા એટલે શું, આકાંક્ષા એટલે શું, અત્યા આકાંક્ષા એટલે શું. ભાઈ એક આવી ગયો, બધું રાગમાં આવી ગયું તારું, જો તને સમજાય તો. વિકલ્પ છે રાગનો, એ વિકલ્પ તારા આશ્રવનું સ્વરૂપ છે. આશ્રવનું સ્વરૂપ છે એટલે બંધનું કારણ બનશે, પરિણામ બનશે, કર્મ બંધાશે. અને કર્મ બંધાવવામાં પણ કેટલું સરસ કહ્યું પાછું કે કર્મ બંધાય છે જડ પદાર્થમાંથી. એનો રો મટીરિયલ શું છે કર્મનો? કારમણ વર્ગણા, પૂદગલની કારમણ વર્ગણા. પૂદગલના જ બધા પરમાણુઓ છે, એના એટલા બધા ભાગ પાડ્યા જ્ઞાનીઓએ, પણ એના મુખ્ય ભાગ એના 8, 9, 20, 22 એમ જુદી જુદી જગ્યાએ શાસ્ત્રોમાં આવે છે. પણ આપણે સમજવા માટે કે પૂદગલની એક કારમણ વર્ગણા નામની પણ ચીજ છે, એક પ્રકાર છે કે જેમાંથી કર્મ બંધાઈ શકે. કારમણ વર્ગણા ન હોય તો ભાષા વર્ગણાના પૂદગળો કર્મરૂપે પરિણમતા નથી. ઔદારિક વર્ગણાના પૂદગળો દેહરૂપે જ પરિણમે, એ કર્મરૂપે પરિણમે નહીં. પછી એ હોય તો પછી વૈક્રિય દેહ, દેહનું દેવનું શરીર હોય તો એના પેટા વિભાગ પડે બધા, પણ એ આખો અતિ પરિણામીપણાનો વિષય છે. બહુ જાણવું છે, જાણ બેઠો બેઠો જાણ. આ જાણવાનું કામ કોને છે? કે જેને સમ્યક દર્શન થઈ ગયું છે, જેને સમ્યક દર્શન થઈ ગયું છે એને કાળક્ષેપ કરવો પડે. આયુષ્ય તો છે, હવે જાતું નથી, આત્મા પકડાઈ ગયો, પણ દેહ નો ટળે. દેહ વ્યર્થ છે, નિરર્થક છે, ખોટો છે, જડ છે, પર છે, બધું માન, પણ આયુના યોગને કારણે દેહ ટળતો. એને જ્ઞાનીઓએ કીધું કે હવે તારે તારો કાળ સેમાં પસાર કરવાનો. તો એને કહ્યું કે જ્ઞાનના ઉપયોગમાં જ પસાર કર. તો સાહેબ જ્ઞાનથી શું કરું, એકવાર તો જાણ્યું કે કર્મ છે, હવે જાણ કઈ પ્રકૃતિનું છે, કેટલું હાલશે, એનો કાળ કેટલો, મોહનીયનો બંધ કેટલો પડે, વધારેમાં વધારે કેટલો પડે, ઓછામાં ઓછો કેટલો પડે, કર. આખોથી મેંડો રહે એની અંદર, કેમ કે નહીતર તું પછી એવા બીજા કર્મ બાંધીશ. એને બસ આ ચડ ઉતર છે, દ્રવ્યનું યોગ છે, એનું આ ચડ ઉતર છે, કર્યા કરતું તારે. પણ મુખ્ય વાત તને કરી દીધી. તો જે જીવ અત્યારે પેલી ભૂમિકામાં છે, એટલે સમ્યક સન્મુખ થવું છે, જેને જેને હજુ આત્માનું દર્શન થયું નથી, ઓળખાણ થયું નથી, પ્રતીતિ થઈ નથી, અનુભૂતિ થઈ નથી, સાક્ષાત્કાર થયો નથી, એણે શું કરવું? તો એણે ઝાઝામાં ન પડવું, મુખ્ય વસ્તુ પકડવી કે કર્મણ વર્ગણાથી કર્મ બંધાય છે. આ કર્મણ વર્ગણા જડ છે, હવે એ કંઈ સ્વયં આવીને કર્મરૂપે પરિણમતી નથી. કોઈ કાળે જેમ કૃપાળુદેવે સરસ ઉદાહરણ આપ્યું કે ઘડાનું ઉપાદાન માટી છે, માન્ય છે, પણ માટી કરોડ વર્ષ સુધી એમને પડી રહી તો એ ઘડા રૂપે નો પરિણમે. કરોડ વર્ષ હોય તો માટી કોઈ દી ઘડા રૂપે ન પડે. આપણે કે મોટા બંધ છે એ બધા પથ્થરના જ છે, પથ્થરો પહાડની અંદર પડ્યા હોય કરોડો વર્ષો સુધી એનો બંધ ન થાય, પુલ ન બંધાઈ જાય, એની મેળે મકાન ન થાય 150 માળનું, એમાં ઈંટ ચૂનો અને પ્લાસ્ટર જ છે બધું, એ ન થાય. કોઈને કોઈ એની પાછળનું નિમિત્ત કારણ, પુષ્ટ એવું કારણ આવીને મળે છે ત્યારે થાય છે, પણ મળવું તો જોઈએ જ. એમ કર્મણ વર્ગણા છે એ જગતમાં ઠાસો ઠાસ ભરી છે. કર્મણ વર્ગણા એમ કહેતી નથી કે અમે તમને બંધાશું. તો કર્મણ વર્ગણાને નિમંત્રણ કોણ આપે છે? જીવનો વિભાવ, જીવનું અજ્ઞાન, જીવનું અશુદ્ધ જ્ઞાન, એને નિમંત્રણ આપે છે. એને નિમંત્રણ આપવાની પદ્ધતિ શું? આત્મા તો કંઈ કરતો નથી, આત્મા કેવી રીતે પૂતગળને પોતાના તરફ બોલાવે? એની પાસે બોલવાનું કંઈ નથી સાધન. આત્મા ભાવ સિવાય કંઈ કરી શકતો નથી. આત્માની કોઈ ઇન્દ્રિય નથી, આત્માની પાસે ભાવ સિવાય બીજું કોઈ સાધન નથી. કાંઈ રાગનો ભાવ કરે અને કાંઈ દ્વેષનો ભાવ કરે, અને એ કરી અને કર્મણ વર્ગણાને બોલાવે. જેવો ભાવ કર્યો એટલે ઓલી ઊભી જ છે રાહ જોતી. આ તો ભાવ કર્યો નથી કે તરત જ એને અનુકૂળ કર્મમાં રૂપાંતર થઈ અને આત્માના પ્રદેશને વળગે છે. જડના નિમિત્તે ભાવ કરીને આપણે કર્મનું કારખાનું ચાલુ કરીએ છીએ, જેમાં પ્રોડક્શન નિરંતર ચાલ્યા કરે છે. ન પાવર પ્રોબ્લેમ, ન લેબર પ્રોબ્લેમ, ન મની પ્રોબ્લેમ, કાંઈ નહીં. આ કારખાનું કોઈ દી બંધ ન થાય. અનંત કાળથી આ પ્રક્રિયા ચાલુ જ છે. અને પછી પૂછે, સાહેબ જીવને પરિભ્રમણનો અંત ક્યારે આવે? અરે પરિભ્રમણનું તારું કારખાનું તું ચલાવસ, એ ચાલુ રાખસ, એને કારણે બંધની પરંપરા ચાલુ રહે છે, ભવચક્ર ચાલુ રહે છે, જન્મ મરણ ચાલુ રહે છે. અને તું પૂછવા જાશ કે સાહેબ કે હવે આ ભવમાંથી છુટકારો ક્યારે થાય? તો કે એના કારણરૂપ તારું કર્મનું કારખાનું છે, એ બંધ થાય તો કંઈક થાય. સરળ વાતો જીવને સમજવી જરા કઠિન લાગે છે. કઠિન વાતમાં એ બરોબર માઇન્ડ એપ્લાય કરશો, કારણ કે બુદ્ધિશાળી છે ને, અહમ છે ને, ત્યાં એનું અહમ જોર કરે છે અને બુદ્ધિનો ક્ષયોપશમ છે, એટલું એટલો બધો એની અંદર લાગી પડે, આપણને એમ થાય કે આને તો શું લગ્ન લાગી છે. સરળ વાત સમજવામાં કઠિન કેમ પડે છે? કે ભાઈ રાગદ્વેષ નથી તો કંઈ નથી, એકઈ પ્રકૃતિ નથી, એકઈ ગતિ નથી, એકઈ બંધ નથી, એકઈ કાળ મર્યાદા નથી, કંઈ નથી. મોહનીય કર્મની પ્રકૃતિ કેટલી? પછી કે મોહનીય કર્મની કાળ મર્યાદા કેટલી? તો કે 70 કોડા કોડી. તો કે જ્ઞાનાવરણી એને કેટલી, દર્શનાવરણી એને કે. પણ તારે કામ શું છે? જ્ઞાની કે છે મોહ જશે તો એ કઈ ઊભું નહીં રહે, અંતરમુહૂર્તમાં બધાનો ફેંસલો થઈ જશે ચિંતા કરમાં. પણ સરળ વાત છે ને, સરળ બેસાડવી કઠિન છે. એ હા, તોકડા ચાલુ કરતા સરળ ન ગમે, થોડું જરાક અઘરું કરો તો મજા આવે. અને જે દી અઘરું શરૂ થાય ને તે દિવસ કે કાંઈ સમજ પડતી નથી, ખોટું લંબાવો છો. આમ અમે તો કાંઈ સમજ્યા નહીં, ખોટો એક દિવસ આપણો ગયો, આ જીવને પહોંચાય એમ નથી. કારણ કે એ સ્થિર નથી, એટલા માટે. બીજું કાંઈ વાંધો નથી, એની સ્થિરતા નથી. એટલા માટે કહ્યું કે આ પરમાર્થ યાત્રા શરૂ થાય ને એ સ્થિરતાથી જ થાય છે, મન વચન કાયાની. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત, પછી જ ચારિત્રનો એનો લય થાય છે મોહનો. પેલું એની શરત છે. આપણે રોજ સાધના કરવાની છે ને, એ સાધનાની અંદર સ્થિરતાની પણ કરવાની છે. સ્થિરતાની સાધના માટે જ્ઞાનીઓએ ઉપક્રમ આપ્યા છે કે ભાઈ તું નમસ્કાર મંત્રની માળા કર, કોઈ મંત્રના જાપ કર, આ સ્થિરતા આપે. બરોબર કર, આખી માળા શુદ્ધ રીતે થવી જોઈએ, નહીં થાય તો ફરીથી કર. કોઈનો દોષ નથી, માળા તારા હાથમાં છે, નૌકાર તારા મોંમાં છે, છતાં તારું ચિત્ત તારા હાથમાં નથી, શું કામ નથી? ફરીથી એના ઉપર કરડિયા કરીને કામ કર કે મારે આ માળા કરવી છે, એ માળામાં મને કોઈ વિકલ્પ, મનનો વ્યાપાર નથી કરવો. અને મનનો વ્યાપાર નથી કરવો એટલે મનના બધા કનેક્શન તોડી નાખ, જ્યાં જ્યાં જોડાયેલો છું એટલે. એટલે જ્ઞાની કે છે કે સામાયિકની અંદર પહેલાં પચખાંડ તો લઈ લે. આ પચખાંડ લે છે પણ પચખાંડની ગંભીરતા એને નથી કે મેં પચખાંડ લઉં છું એટલે શું કરું છું. ટૂંકા સમય માટે પણ તું જગતથી છૂટા થવાનો, મોકળા થવાનો અભ્યાસ કર. સામાયિકની અંદર બે ઘડી માટે કહે છે, જેમ દર્શન કરવા ગયા હો ત્યારે દર્શન કરો એટલો સમય નિશી એક જ પ્રતિજ્ઞા પત્ર છે કે તું જેવો અહીંયા આવ્યો પ્રભુ પાસે દેરાસરમાં પગ દીધો કે નિસિંહ શબ્દ બોલ, સંસારથી તો છૂટો થયો, પછી પ્રભુથી જોડાયો, પછી પ્રભુથી જોડાયો. એ ભગવાનની પૂજા કરે અષ્ટ પ્રકારે અને બહાર નીકળે બીજું નિસિંહ બોલ કે હવે તો પ્રભુથી પણ છૂટીને ભાવમાં જોડાયો, ચૈત્ય વંદન કરવા બેસે ત્યારે હવે પ્રભુનું જે પૂજન કર્યું છે એના પ્રત્યેનો પણ એનો રાગ શમી જાય, એમાંથી પણ એની ક્રિયામાંથી પણ એ હટી જાય. સૂક્ષ્મ વાત છે, જરા હટી જાય. અને પછી ભાવધારા એવી ચાલે એની, એના સૂત્રો એટલા સરસ છે, એવા સ્તવનો એને દશાવાન પુરુષોના ગાવા જોઈએ, બોલવા જોઈએ, કે જેથી કરીને પરમાત્માનું રૂપ અને તારા પર તારું રૂપ એ બંને અભેદાનુભૂતિ થાય. પરમાત્માની હવે ભાવ વંદના કરવી છે તો ભાવ વંદનામાં તું એવો ભગવાન થાય કે ભગવાનો એવા તું થો, તો એ કર. પ્રભુની ગુણાનુરાગ કર અને એવી ગુણાનુભૂતિ તને થાય, એ અનુભૂતિ થાય આત્માની. એટલી સરસ પ્રક્રિયા આપી છે કે જે કંઈ મને છે, કોઈ ઘણાને આવો બહુ પ્રસંગ સાંભળવા મળે કે ગમે તેમ પણ અમને સમ્યક દર્શન ક્યારે થશે, આત્મા આત્મદર્શન ક્યારે થશે. આત્મદર્શન એટલે આત્મા એના ગુણોથી જુદો છે, અને બોલવું હોય ત્યારે ગુણ અને ગુણીમાં કોઈ ભેદ નથી. અનોળો નિશ્ચય નહીં વાળો આવે ને, દ્રવ્ય નહીં વાળો ના, કથનચિત ભેદ છે. હવે એની અંદર જિંદગી વહી જાય કથનચિત ભેદમાં. જ્ઞાની કહે છે કે ગુણાનુભૂતિ એ જ આત્માનુભૂતિ છે. આત્મા એ ગુણ છે, એ ગુણનું સ્વરૂપ છે, ગુણનો પિંડ છે, અનંત ગુણનો પિંડ છે. એ ધારણ કરનારને એ એક અપેક્ષા મૂકી છે કે દ્રવ્ય છે, પણ આત્મા દ્રવ્ય ગુણ વિનાનું છે, કોઈ ખોખું છે. તો સરસ રીતે ચિંતવના કરો કે ગુણાનુભૂતિ એ આત્માનુભૂતિ ખરી કે નહીં. ગુણ હોય તો ગુણની અનુભૂતિ થઈ, અને ગુણની અનુભૂતિ થઈ એ કેની અનુભૂતિ થઈ? આત્માની અનુભૂતિ થઈ ને. ખૂબ ક્રોધ આવે છે, ક્રોધ ખૂબ આવે છે, અને ક્રોધ આવી ગયો, થયું કે આ વાત ખોટી થઈ, ન કરવો જોઈએ, ક્ષમા રાખવી જોઈએ. પ્રભુ પાસે ગયો અને એવી ચિંતવના કરી, પ્રભુ તમે ક્ષમા શ્રમણ છો, કરુણાના અવતાર છો, ક્ષમાના અવતાર છો, એવું એની એવી પ્રતીતિ થઈ કે પૂર્ણ ક્ષમાધારી. મહાવીરનું ચરિત્ર હોય તો એમ થાય કે ઓ ક્ષમાવાન વીર મહાવીર. કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે તેવી પ્રાણાંતે પણ એમની ક્ષમા ધર્મ એમને છોડ્યો નથી. તો એવી અનુભૂતિ થઈ અને પછી પોતાની દ્રઢતા થઈ, ભાવ વંદના કરી, ભાવ વંદનાને કારણે પ્રભુ સાથે અભેદ અનુભૂતિ, ગુણાનું અનુભૂતિ કરી, એ અનુભૂતિ કરી લીધી. અને પછી આવ્યો વ્યવહારમાં, અને વ્યવહારની અંદર કોઈ પ્રસંગ એવો બન્યો અને એને એટલી અસર છે કે જેથી કરીને જરાય ક્રોધ ન કર્યો. બાજુવાળાએ કીધું, ભાઈબંધે કીધું, ભાગીદારે કીધું કે આ પરિસ્થિતિમાં તો રીએ જ નહીં, ઉકળી ઉઠે અને કેમ આટલી બધી શાંતિ રાખી? નિમિત્ત આવ્યું ગમે તેવું, નિમિત્ત કંઈ કરી શકતું નથી, ઉપાદાનની યોગ્યતા ન હોય તો. આમ સમજવું, સાપેક્ષવાદથી સમજવું, સિદ્ધાંતની તર્કની જડતાથી કોઈ દિવસ વસ્તુ ન સમજાય, એનામાં નથી, એનામાં અત્યારે ક્ષમા ભાવ છે. એણે કહ્યું કે ના, મેં ક્ષમા રાખી. કોઈક એક વાહ, ધન્ય છે તમારી ક્ષમાને, તમે તો ક્ષમાવીર છો, અમે ખૂબ ખૂબ તમારી અનુમોદના કરીએ છીએ. હવે અંદર વિચાર કરે, અહંકાર કરે કે આ ક્ષમા મને ક્યાંથી આવી, આ મારી છે, ક્ષમા પ્રભુ પાસેથી મને મળી છે. મેં પ્રભુની સ્તુતિ કરી, ભાવ વંદના કરી, ક્ષમાની પ્રાર્થના કરી, અભેદાનુભૂતિ થઈ. ક્ષમા ગુણ કોનો? તારો કે પ્રભુનો? પ્રભુને એમ પોતાની દિવ્યતા જે પ્રગટ થાય એ પ્રભુને અર્પણ કરતો જાય, આનું નામ સાધક, અને જોડતો જાય અહંકારી એ વિરાધક. આરાધક પોતાના જીવનમાં ગુણોનું પ્રગટીકરણ જેમ જેમ થતું જાય એમ એને શબ્દ થાય કે આ ગુરુ કૃપાથી થયું, આ પ્રભુ કૃપાથી થયું. એટલે જ્યારે પૂછો કે કેમ છો, તો કે દેવગુરુ પસાય. કાં કોઈ એવા ઉપદેશક મળ્યા, જ્ઞાની ગુરુ મળ્યા, એને કહ્યું કે આ તને શોભે નહીં, આ તને ન ઘટે. કૃપાળુદેવ કેટલાય પત્રમાં લખે સૌભાગભાઈને કે આ તમને ઘટારત નથી. હે સૌભાગ, વાત સાચી છે, તો પણ તમને ઘટારત નથી, આ તમને શોભે નહીં. રવજીભાઈ કહે તો શોભે, સૌભાગ કહે તો શોભતું કેમ? મુનિ આવા વિકલ્પો ન કરે, ક્ષેત્રના બીજો કરે તો ચાલે, મુનિ ન કરે. કેટલા કેટલી પત્રોની અંદર આવા કેટલા અદ્ભુત રહસ્યો કૃપાળુ દેવના વચનામૃતની અંદર ઠામ ઠામ ઠાસી ઠાસીને ભર્યા છે કે તમને ન શોભે, તમે મુમુક્ષુ છો, તમારે પરમાર્થ જોઈએ છે, તમારે ક્યાં સંસાર વધારવો છે? વધારવો હોય તો કંઈક એ જ કરવું જોઈએ, એ જ કરજો, હજી જોરથી કરજો, છોડશો નહીં કોઈ દી, ક્રોધ કરજો બરાબર, પણ નથી જોઈતું તમારે. જો સંસાર નથી જોઈતો તો વર્તમાનમાં એને મને આમ કર્યું તેમ કર્યું એને પકડોમાં, તમારે સંસારનો અંત જોઈએ છે, આ સ્થિતિ એ નથી જોતી ને. મુમુક્ષુને પોતાની વર્તમાન સ્થિતિ પણ માન્ય નથી, પ્રિય નથી, પરિભ્રમણ માન્ય નથી. તો પરિભ્રમણ હવે પછીનું નહીં સાહેબ, ચય ભલે રહ્યું, જરા લંબાવજો એમ નહીં. ગુણની અનુભૂતિ થાય અને ગુણોની અનુભૂતિમાં આત્માનુભૂતિ છે. મારો જ્ઞાન ગુણ આવ્યો તો પણ સમજ પડવું પડે કે એમાં મને આત્માની અનુભૂતિ થઈ, મારું અજ્ઞાન ટળ્યું દૂર થયું અજ્ઞાન. આ મારું અજ્ઞાન ટળ્યું એ મારી આત્માનુભૂતિ નહીં તો શું, કયા ગુણની અનુભૂતિ થઈ અને શેનો ગુણ છે? જડનો છે. તો તને ત્યાં પુસ્તકની અનુભૂતિ થઈ, પદાર્થની અનુભૂતિ થઈ, જ્ઞાનની અનુભૂતિ થઈ, ત્યારે અનુભૂતિ શેની થઈ? એ ગુણ કોનો? આત્માનો. અને એ પ્રભુ કૃપાએ થયો, ગુરુ કૃપાએ થયો. આ જ્ઞાન ગુરુ પાસેથી મળ્યું. અહો અહો શ્રી સદગુરુ, તે તો પ્રભુએ આપ્યો, તમે મને આપ્યો. આમ મારો જ્ઞાન ગુણ, હું આત્મા છું, છ પદાર્થથી ભિન્ન બતાવીને તમે મને આપ્યો, આ તમારો ઉપકાર અમાપ છે. આ ગુણ મારામાં પ્રગટ્યો, મારો ગુણ છે, પણ આપ્યો છે તમે. માટે ત્યાં પ્રભુ પ્રત્યેનું, એનું ગુરુ પ્રત્યેનું કેવો અહોભાવ છે. અહોભાવની ભૂમિકા વગર ક્યારેય જીવને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ ન થાય. એટલે કહ્યું છે કે કેવળ શાસ્ત્રો વાંચીને જ્ઞાની ન થવાય. ગુરુગમ જ્યાં સુધી ન મળે, પરમ તત્વ સાથેની જ્યાં સુધી પોતાની શરણાગતિ ન થાય, સ્વચ્છંદનો જ્યાં સુધી લય ન થાય, અહમમાંથી નીકળે નહીં. અને અહમ એ દેહ સાથે જોડાયેલો છે. દેહભાવ અને અહમભાવ એ એક અપેક્ષાએ એક જ છે. આમાંથી નીકળી જવું પડે અને પછી એ જે ગુણ પ્રગટે છે, ભલે પોતાનો પ્રગટ્યો તો પણ એમ કે પ્રભુ તમે આપ્યો. પ્રભુ કઈ નવું આપતા નથી, જે છે એ છે. પણ કેવું કે અનંત કાળથી હું આથળ્યો હતો, પણ મને મારો જ સ્વરૂપનું ભાન થયું નહોતું. પણ પ્રભુ આપની કૃપા, આપની કરુણા, આપનો અનુગ્રહ, આપનો બોધ મને મારા સ્વરૂપનું ભાન કરાવ્યું. અને એ ભાન આખા સ્વરૂપનું, એટલે એક એક ગુણનું કરાવે છે. પણ જ્ઞાન ગુણ એવો પ્રબળ છે કે એક જ્ઞાન ગુણની જો અનુભૂતિ થઈ જાય તો બાકીના બધા ગુણો સ્વયં પ્રકાશિત થઈ અને એ માર્ગે ચાલે. એટલે ગુરુએ ગમ આપી, ગમ આપી એટલે વિચારવાની દિશા આપી, જોવાની દ્રષ્ટિ આપી, સમજવાનો દ્રષ્ટિકોણ આપ્યો. ગુરુ ગમ આપે છે. ગુરુ ગમથી શાસ્ત્રો સમજાય. કૃપાળુદેવે લખ્યું છે કે એકલો વાંચે કદાચ તો કદાચ એ અવળે માર્ગે ચડી જાય, સ્વચ્છંદમાં વયો જાય, શાસ્ત્રો આત્મઘાતી થઈ જાય. એમ લખ્યું છે, આત્માના શાસ્ત્રો આત્મઘાતી થાય. એટલે સામાન્ય વ્યવહારમાં પ્રયોગ પણ કરે છે કે કેવળ દ્રવ્યાનુયોગનો અતિયોગ એ ઝેર રૂપે પરિણમે. ભાઈ આ તો કાચો પારો છે, નહીં જીરવાય તારાથી. સત્ય છે એની ના નથી, કોઈ એની સાથે. જૈન ધર્મમાં સત્ય અસત્યનો વિવાદ જ નથી. આપણા મગજની અંદર એ ભૂસું ભરાયેલું છે. સર્વજ્ઞતા ન થાય ત્યાં સુધી એ કંઈ સત્ય છે જ નહીં, બધું સાપેક્ષ છે. એક સર્વજ્ઞતા થાય ત્યારે પછી બધું નિરપેક્ષ છે. ત્યાં સુધી બધું ઉચિત અને અનુચિત છે અને એ વિવેકને આધારિત છે. યથા ભૂમિકા, યથા પદવી, યથા શ્રેણી વિચાર કરવો કે જીવ કઈ ભૂમિકામાં છે, કઈ પદવી એની છે, કઈ શ્રેણી છે. મુનિ શ્રેણીમાં છે, ગ્રસ્થ શ્રેણીમાં છે, કઈ એની પદવી છે. કોઈ આચાર્ય કક્ષાનો છે, સામાન્ય સાધક છે, પહોંચેલો સાધક છે, પ્રારંભનો સાધક છે. વિચાર કરવો જોઈએ, બધો વિચાર થવો જોઈએ. ઉચિત અને અનુચિત જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું, તે તહાં સમજવું. તે સાહેબ બીજું ઘણું છે તો બધું રેવા દેજે. ઘણું છે એ વાત માન્ય, જ્ઞાનની નકાર નથી કરતા. પણ તને અહીંયા ગમ આપે છે કે તારે શું સમજવાનું છે, કે તારી ભૂમિકા એ જે યોગ્ય છે ને એ સમજને. તું વ્યવહાર ભૂમિકામાં છો, તું સંસાર ભૂમિકામાં છો, તું પ્રારંભની ભૂમિકામાં છો, તું મુમુક્ષુતામાં છો, સાધકમાં છો, જિજ્ઞાસુ છો, કંઈક વિચારજે. અને પછી જે એની અંદર જે યોગ્ય હોય એ સમજીને બીજી ભૂમિકા પ્રાપ્ત કરીને બીજું સમજજે. મુનિપણાની ભૂમિકા થાય ત્યારે મુનિનું સમજજે. અને મુનિપણામાં પણ એવું આવે છે કે તું સ્વતંત્ર થઈ જાય, ગુરુઓથી ગચ્છથી ગણથી એકલો એકાકી વિચરે, એની ભૂમિકા છે, નિર્ગ્રંથની ભૂમિકા છે. પણ એ નિર્ગ્રંથની ભૂમિકા આજે શરૂ કરી દે ખોવાઈ જાય. ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એ. આત્માર્થી એ સમજવું જોઈએ કે પહેલા ગુણસ્થાનકથી ચૌદ ગાણક ગુણસ્થાનક આ ભૂમિકાના સ્થાન છે. પેલું મિથ્યાત્વનું છે, પેલું પણ ગાઢ મિથ્યાત્વની, ઘોર મિથ્યાત્વની, પણ આત્મા છે. આ સંસાર છે એ કંઈ બહુ બેસતું નથી, આ પરિભ્રમણ પણ કંઈ બહુ બેસતું નથી, આમાં સુખ મળે એવું કંઈ દેખાતું નથી, અંદરમાં અજંપો છે. આ મિથ્યાત્વે જ છે, હજી આત્મદર્શન થયું નથી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું નથી. પરંતુ ભાવ એ છે કે આ સિવાય કંઈ જ છે આત્માનો, એ પ્રકારનો એને જે ભાવ થાય છે. એમાંથી એને ચોથા ગુણસ્થાનકમાં સમ્યક સન્મુખ બને, ચાર દ્રષ્ટિની સજ્જાઈમાં એના બધા કાર્યો આપ્યા છે, એને શું શું કરવું જોઈએ, તો એની ભૂમિકા એ જ કરવું જોઈએ. એ વાત છે, એ પછી છઠ્ઠી ભૂમિકા વાળાએ નથી કરવાનું, છઠ્ઠી દ્રષ્ટિવાળાએ. અને આ પેલા વાળાએ હાથમાંનું જોઈને પરાદ્રષ્ટિમાં શું કીધું છે એ લાઈન વાંચીને ન કરાય. એને બારમા ગુણસ્થાનકે આમ જ થાય છે, પછી તો નથી જ ને, પછી નથી, પછી નથી બાપા, અત્યારે તું હજી પેલામાં છું, આપણે હજી ચોથે સુધી પહોંચવાનું છે. આપણું અપૂર્વકરણ આપણામાં હજુ જાગ્યું નથી, ગુણ શ્રેણી નિર્જરા હજુ આવી નથી. ભલે આ બધું જાણીએ નહીં, પણ અવસ્થાની ખબર પડે એટલે અહીંયા કહ્યું છે કે બધી અવસ્થાઓ થાય છે જગતની અંદર, અનંત અવસ્થાઓ છે. એની અંદર એટલી સરસ વાત મૂકી દીધી કે મૂળ અવસ્થા કેટલી, સાત અવસ્થા. જો આ જ્ઞાનીની ચમત્કૃતિ છે, જૈન દર્શન આખું નવ તત્વમાં સમાવિષ્ટ થઈ જાય, કે છે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જગતમાં જેટલી અવસ્થાઓ છે એ તમામ અવસ્થાઓનો સમાવેશ આ સાતમાં થાય છે. જીવ અજીવ ગણીએ તો એ નવ તત્વ થાય, પણ અવસ્થાઓ જીવમાં થાય, અજીવમાં ન થાય. કેમ કે બંધની અવસ્થા છે એ જીવ અજીવનું સંયુક્તપણું થયું, અને મોક્ષની અવસ્થા છે એકલા જીવની અવસ્થા થઈ. બંધ અવસ્થા એ સંયુક્તપણું થયું, એનું કારણ પુણ્ય અને પાપ, શુભ કે અશુભ. આશ્રવ છે ત્યાં જરૂર તને સંયોગ છે. તો એ બધી અવસ્થા આવી જાય છે. આ નવ તત્વમાં આખું જૈન દર્શન આવે છે કે શુભ ભાવથી શુભની રચના થાય, અશુભ ભાવથી અશુભની રચના થાય. આખું જગત એ રચના છે જડ પૂદગલના સંયોગની. આ રચના સાંયોગિક છે, સાંયોગિક હોવાને કારણે સ્થિર નથી, છે ખરી પણ સમયે સમયે એનું રૂપ બદલાય છે. જે જોવામાં આવે છે બીજી ક્ષણે એ જ રૂપે નથી દેખાય છે. બધું આપણી દ્રષ્ટિ સ્થૂળ હોવાને કારણે આપણને સૂક્ષ્મ ભેદ પકડાય નહીં. રોજ આપણે આપણું મોઢું જોતા હોય તો એમાં ફેર પડ્યો એ ખબર ન પડે, પણ 10 વર્ષે કોઈ આવીને કે કહો તમે તો બદલાઈ ગયા, કાંઈ નથી બદલાણો બાપા, આમ ને આમ છું, તલભારે ફેરફાર થયો, પણ આપણને સૂક્ષ્મ ભેદ પકડાતા નથી. લાંબા ગાળે એટલે આપણી પાસે તો જેને કહે ને સમય ઓળખવાની શક્તિ નથી. આપણે સમયને બહુ તો બહુ બુદ્ધિશાળી હોય તો એ સેકન્ડમાં પકડે, મિનિટમાં પકડે, કોઈ કલાકમાં પકડે, કોઈ દિવસમાં પકડે, અને કેટલાયને તો દસકાઓ જાય તોય ખબર ન પડે, ફેરફારને કાંઈ ખબર ન પડે. અને પદાર્થ અપેક્ષિત પણ છે અને પોતાના ક્ષયોપશમ અપેક્ષિત પણ છે. આ સ્થિતિ છે જીવની. ત્યારે સંસારની પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે, સતત અવસ્થાંતર થયા જ કરે છે, રૂપાંતર થયા જ કરે છે. આ સ્વરૂપ છે જળનું, આ પરિણામી દ્રવ્ય છે, પરિણામી દ્રવ્ય છે એટલે રૂપાંતર થયા જ કરે છે. તો કે છે, પુણ્યનું ફળ અનુકૂળતા છે, પાપનું ફળ પ્રતિકૂળતા છે, સુખ નથી. અહીંયા શબ્દ પ્રયોગ સરસ મૂક્યો કે પુણ્યથી સુખ માની લીધું, આને અનુકૂળતાને સુખ માની લીધું અને પ્રતિકૂળતાને દુઃખ માની લીધું. આ સમજ સદગુરુ અહીંયા બદલાવે છે કે સુખ તો તારામાં છે, તારા સ્વભાવમાં છે, તારા ગુણોની સ્થિરતામાં છે. સુખ બાહ્ય પદાર્થમાં નથી. કોઈ બાહ્ય પદાર્થ કહેતો નથી કે તમે મને ગ્રહણ કરો, હું તમને સુખ આપીશ. પછી મુનિશ્રી લખે છે કે ક્યાંથી કીએ, એ કે જે અમારામાં જ નથી તો અમે તમને ક્યાંથી આપીએ. પૂતગલ પદાર્થ કહે છે કે અમારામાં નથી, અમારામાં તો જે ધર્મ છે એ છે. હવે તમને અનુકૂળ થાય તો તમે સુખ માનો છો અને તમને પ્રતિકૂળ થાય તો તમે દુઃખ. હવે અમારામાં મીઠાશ છે, અમે તો માની બહુ સારી છે, પણ તમે દર્દી છો, તમને પ્રતિકૂળ થઈ તો તમે તો દુઃખ માન્યો કે મીઠાઈ જ મૂકી દી, ખાવું શું, કેમ ભાત ભાતની મીઠાઈ મૂકી દીધી, તને પ્રશ્ન કેમ થયો. તો કે અનુકૂળતા હોય તો સુખ ન હોય. ઉદાહરણ આપ્યું, દાખલો આપ્યો, ઓલાએ કીધું કે મારા ઘરે 50 માણા એક હારે જમે એવું ટેબલ, ચાંદીના થાળી વાટકા, એટલા રસોયા, ભાત ભાતની રસોઈ મુકાય, હાઉને પીરસાય, હાઉ જમે, અનુકૂળતા ઘણી પાર વિનાની, ધંધો સરસ ચાલે, હાથ ટૂંકો નહીં વાપરવામાં, વાપરીએ બધું, બધાને પ્રેમથી જમાડી, પણ મારી થાળી ઓલો રસોયો લઈને આવે તો રોટલો અને છાશનું પાણી હોય, અને ઓલી ઘરવાળી જમાદારની જેમ ઉભી હોય, જોજો ક્યાંયથી ક્યાંય લેવાનું નથી, પણ થાળ પડ્યા છે આટલા બધા, કાંઈ અડવાનું નહીં, ચૂપચાપ ખાઈ લ્યો. અનુકૂળતા એ સુખ નથી. આ મોટી ભ્રમણા આપણી જો ટળે કે અનુકૂળતા એટલે સુખ નહીં. એટલે ઉદાહરણ આપો કે આ બધી શરીરની એ બધી અનુકૂળતા, પંખો, એસી, ક્યાંક ગયા, બારી આગળ સીટ મળી, આપણે બહુ લકી. હવે 2 કલાક જાત્રા કરવી તારે, આવી જવું છે સુરેન્દ્રનગર કે સાઈ લાવું, અને એમાં બારી આગળ સીટ મળી કે અબારી આગળ મળી, એમાં હું નાઈચો છો તો પણ આમાંથી નવરો થતો. એક સામાન્ય વસ્તુ લ્યાવે તો બતાવે કે આપણે લખ્યો, મને આ સરસ માર્ક, ઓલા એ કીધું તરત જ આ સાહેબ ફ્રેશ આવ્યા છે ને, તમે જ આવ્યા છો, તમને જ હું આપું છું, દીદું કોથમરીનું પૂર્યું કે મેથી લે આવ્યો, વાતમાં માલ કાંઈ નહીં, પણ પાંદડા મોટા ફર્સ્ટ ફ્લેશ, ઓલો કે વાડીમાંથી હમણાં જ આવ્યું આ ટેમ્પો, આ ઉતારીને તમને આમાંથી આપું સાહેબ. 10 જણને કહેશે, હવે ઓલાને તો જે આવે ને એ જ કેવું છે ને, એ જે વેચનારો છે ને એને તો જે આવે. વેપારી શું કે, બેન તમે ટાઈમે આવી ગયા, તમે જો જરાક મોડા થયો, ખવારની હાંજ કરી હોત ને તો આ દાગીનો તમારા હાથમાં ન આવત, આ દાગલી, આ વસ્ત્ર તમને ન મળત, આ ભાત, આ જુવાની શાઇનિંગ, આ કાપડ. એટલે ઓલી બેન તો હડકે ફૂલે ને ફારકો થાય, ભાઈ પૈસા થોડાક ઓછા પડે, બેન ચિંતા શું કરો છો, મેં માંગ્યા તમારી પાસે પૈસા, માલ લઈ જાઓ ને, પછી તો પૈસા વ્યાજ સહિત મારે લેવા છો ને. જગતનો આ નિયમ છે, અનુકૂળતા ઉભી કરી દઈએ, પ્રીતિ થઈ જાય, પ્રીતિ થઈ જાય, જીવ સુખ માને. એક કહે છે કે ભાઈ અનુકૂળતા છે, આ તો બિઝનેસના સોદા થયા, બિઝનેસના સોદામાં સુખ શું, ગરજના સોદા છે, આ તો ગરજના સોદા છે, ફાયદો વખણાય. તું સુખ માનમાં સરસ કહે છે કે ભાઈ અમારા સ્વભાવમાં સુખ ને આનંદ છે જ નહીં, તો તમે અમારી પાસેથી સુખ કે આનંદની અપેક્ષા રાખો, મેળ ક્યાંથી પડે. તો પરમાત્માની વાણી કહે છે કે આનંદનું ઝરણું તો આત્મામાંથી છે. તું સ્વસન્મુખ થા, તારા સ્વરૂપની સન્મુખ થા, તો આનંદ છે. અને આત્મા પાસેની જવાની પ્રક્રિયા એને કહેવાય છે ધર્મ, એને કહેવાય છે ધ્યાન, એને કહેવાય છે સાધના. પૂતગલ પાસેથી સુખ દુઃખ મેળવવાનો ભરોસો છોડી દેવો પડશે. સુખ પણ નહીં મળે, દુઃખ પણ નહીં મળે, છે જ નહીં. જે સુખ અને દુઃખ છે એ અનુકૂળતાને પ્રતિકૂળતા છે, અને જે અનુકૂળતાને પ્રતિકૂળતા છે એ તારી પોતાની મનની માન્યતા છે. જરાક ઠંડી પડે તો કોઈને એકદમ પ્રતિકૂળ થઈ ગયું તો એ તરત જ સાપ ધાબળા કાઢશે, સાલ ઓઢશે. અને કોઈ એવો અલમસ્ત છે એને તો બહુ મજા આવી ગઈ, જરાક ઠંડીનો પારો થોડોક વધે તો સારું, આપણને તો હો સિમલામાં આવ્યો એવું લાગે, અરે સિમલાની માંડમાં હું તો મરી રહું છું ક્યાંક. એકને એક હવામાન છે, એકને એમ થાય કે વાહ આપણે તો હિલ સ્ટેશન ઉપર હોય ને મારા ઘરે, તો એવું લાગે છે. અનુકૂળતાને પ્રતિકૂળતા સિવાય કંઈ નથી. પ્રતિકૂળતાને આપણે દુઃખ શબ્દ મૂકીએ છીએ અને અનુકૂળતાને સુખ મૂકીએ. પદાર્થમાં નથી, પરમાં નથી, પોતાની માન્યતામાં છે. સુખ દુઃખ એ પોતાની કલ્પના છે. અને જેવી થોડી પ્રતિકૂળતા હોય, આપણી સ્થિતિ નબળી હોય, આપણે અમુક વસ્તુ એફોર્ડ ન કરી શકતા હોય, અને આપણામાં સમજ પાકે પાકી હોય કે આપણે નહીં કરી શકીએ, પછી કોઈના ઘરે ગમે તેટલું વસ્તુ આવે તો આપણે ક્યાં ઈર્ષા કરીએ? ન સમજ્યો હોય ત્યાં સુધી કરીએ, દુઃખી થાય અને રોજ ઘરમાં ઝઘડો કરીએ કે જોતા નથી પાડોશના ઘરે આમ છે ને આપણે કાંઈ છે. આ દુઃખ, આ દુઃખ ટળે જ નહીં જ્યાં સુધી એ વસ્તુ ઘરમાં લાવીએ નહીં ત્યાં સુધી. પણ જેને એવું હોય કે ભાઈ આપણું કામ નથી, આપણે આ ઠીક છે, આપણું જે છે આપણા સાધનો અને આપણી સગવડતાઓ જે છે બરાબર છે, આપણે કંઈ અત્યારે દેવું કરવું નથી, ઊંઘ વેચીને ઉજાગરા કરવા નથી, એવી કમાણી કરવી નથી કે જેમાં શરીરનો ખો નીકળી જાય, આપણે ચાલશે આ બધું, જેને સમાધાન કરી લીધું છે એને આની અંદર સુખ કે દુઃખ? તો અભાવમાં પણ દુઃખ, અભાવમાં પણ દુઃખ છે. શું કામ? એની સમજ પાકી છે કે ભલે આપણે નહીં હોય તો આપણે બે વસ્તુ ઓછી ખાશું, ચાર વસ્તુ ખાતા હોય તો ત્રણ વસ્તુ ખાશું, પણ આપણે બીજું કંઈ આ કરવું નથી. આ જે છે એ મનની કલ્પના થઈ કે નહીં, બીજું કંઈ સમજવું છે કે આ સુખ દુઃખ છે એ માત્ર મનની કલ્પના છે. જો આપણે સમાધાન કરી લઈએ મન સાથે અને મનને સમજાવી દઈએ, મનને વશમાં રાખીએ, એનો જ્ઞાનીઓએ તો પાછો સિદ્ધાંત આપ્યો છે, સિદ્ધાંત આપ્યો છે સમાધાન મળી જાય. બરોબર છે, એટલે કહું છું એની સમાધાન કેમ મેળવવું? તો કે ભાઈ પ્રારબ્ધમાં હોય મળે, એના ભાગમાં હતું તેને મળ્યું, મારા ભાગમાં છે તો મને મળશે, કોઈ થોડું અહીંથી લૂંટી જાય પણ અહીંથી થોડું લૂંટી જવાનું છે. એમ એટલી બધી સરસ છે કે તને પરમાત્માના વચન ઉપર જો શ્રદ્ધા છે તો આ એનું સમાધાન તને અમથું મળી જાય છે. અભાવમાં દુઃખ મળી ગયું, લો અભાવ છે, ભાઈ અભાવ નથી, અમારા ભાગમાં નથી, અને હશે તો કોઈ રોકનાર નથી. તો મને જે કંઈ મળ્યું છે એ પ્રારબ્ધ અનુસાર જ મળ્યું છે, એથી ઓછું પણ મળવાની શક્યતા નથી. તો મને જે મળ્યું છે પૂર્ણ મળ્યું છે, આ એ આપણને કૃપાળુ દેવે વશિષ્ઠનો રામને ઉપદેશ. હે રામ, જે સંજોગોમાં જે પ્રાપ્ત થાય તેમાં તુષ્ટમાન રહેવું એવો સત્પુરુષોનો માર્ગ છે. સમાધાન આપી દીધું, પ્રતિકૂળતા વહી ગઈ, દુઃખ વહ્યું ગયું, હવે ઓલો કે આના ઘરે કાંઈ નથી તો દુઃખી નથી. એમ જ્ઞાનીઓ પણ પોતે એથી ઉપરની ભૂમિકા જ્ઞાનીની છે, એ મળે એનો ત્યાગ કરીને પણ સુખ માને. એક મુનિ છે, એ સર્વસંગ પરિત્યાગ કરીને દીક્ષા લે છે, બધું જ હતું એની પાસે, બધું છોડી અને માત્ર એ અલ્પમાં અલ્પ જીવન જરૂરિયાતની વસ્તુ સાથે સાધુ બનીને ફરે છે, સંન્યાસી બનીને ફરે છે, વૈરાગી બનીને ફરે છે. એને કોઈ કે મહારાજ તમારી ઝૂંપડીમાં આ કાંઈ નથી, ગેસનો ચૂલો નથી, કપડાં ધોવાનું આ કાંઈ નથી, વોશિંગ મશીન નથી, ટીવી નથી, તમે કરો શું આખો દી? અમારે તો ચાર કલાક તો ટીવીમાં જાય, નહીં તો સમય કેવી રીતે જાય? મહારાજ શું કહે, એને હતું એ છોડી દીધું. અરે ભાઈ ઓળો, કે તને ખબર નથી આ કેનો દીકરો છે ખબર છે? આ સાધુ છે, એ કરોડપતિનો છે. એ હોત તો અત્યારે એ જ્યાં સંસારમાં હોત તો એના ઘરે આ બધી ભરમાર હોત, પણ એને આ પ્રકારની ભૂમિકા બદલાઈ ગઈ. હવે એને તો કર્મ સિદ્ધાંત છે, એ કહે છે કે પુણ્યનું હતું એ, મારું ક્યાં હતું? પ્રારબ્ધમાં હતું એ મને મળ્યું, મને દુઃખ નથી. એ મુમુક્ષુની ભૂમિકા, મુનિની ભૂમિકા એથી આગળ વધો કે જે મારું હતું એ મારું નહોતું પણ કોનું હતું? પુણ્યનું હતું. મારે પુણ્યનું નથી ખાવું, સુખ તો મારે સ્વભાવનું જોઈએ છે. વિચાર આવે છે નિર્ગ્રંથની પરંપરાનો આખો, અને જ્ઞાનીઓએ એક એક તબક્કે આ સુખ દુઃખથી પર થવાનો સરસ મજાનો કિમિયો આપ્યો છે કે તું પર સામે જોવાનું મૂકી દે, પરથી સુખ છે એ વાત ભૂલી જા, તું કોઈની ઈર્ષાથી તું દુઃખી થાય એ પણ ભૂલી જા, અને તારી પાસે જે છે એ તને જેટલું મળવા યોગ્ય હતું એ પૂરેપૂરું મળ્યું છે, એમાં લેશ માત્ર પણ ઓછું નથી, આવી કલ્પના કર. અને એથી આગળ વધ ત્યારે એનો પણ ત્યાગ કરીને કે સારું થયું, આ જે હતું એ તો કોકની કમાણી હતી, મારી નથી. દંડણ મુનિ ગોચરીએ નીકળ્યા છે, નિયમ છે, સંકલ્પ કર્યો છે કે મારું ખાવું છે અન્યનું નહીં. ગોચરી મળતી જ નથી, ઉપવાસ ઉપર ઉપવાસ, ઉપવાસ ઉપર ઉપવાસ ચાલ્યા જાય છે. સામેથી કૃષ્ણ મહારાજ આવે છે, એની દંડણા રાણીના દીકરા છે, પણ આ મુનિ છે. કૃષ્ણ મહારાજે એને નમસ્કાર કર્યા. એક ભર બજારે બધાએ જોયું કે આ મુનિને દ્વારકાના નાથે નમસ્કાર કર્યા, તો જરૂર આ કોઈ મહાન આત્મા હોવો જોઈએ. એટલે મુનિ ગોચરી ગયા, એ ગોચરીમાં તો ઓલાય તો ભાવપૂર્વક એને બધાને મોદક વોરાવ્યા, મોદક મળ્યા ગોચરીમાં. ઘણા વખતે મુનિ વિચાર કરે છે કે હું મારું ખાઉં છું. ગુરુ મહારાજ કહે કે તારે ગોચરી વાપરવી હોય તો વાપર, પણ આજે તને મળી છે એનું કારણ તું નથી. કૃષ્ણ મહારાજાએ તને નમસ્કાર કર્યા એ ઓલાએ જોયા, એટલે કૃષ્ણના ભાવથી તારા ભાણામાં મોદક આવ્યા છે. તને ઓળખીને મને આ ખપે, પરઠવા જાય છે. આવા કેટલા વખતની ઘોર તપશ્ચર્યા પછી મળેલો આવો આહાર એ પ્રાસુક જગ્યામાં પરઠવા, મુનિનું તો ન વાપરે તો પલટવી પરઠવા જાય છે. અને એ વિચારે ચડે છે કે મારું શું. એ વિચારની શ્રેણીએ ચડતા ચડતા મુનિને કેવળ જ્ઞાન થાય છે. દંડણ અર્ગા, શાસ્ત્રની અંદર એક એક વાત આવે, માત્ર સિદ્ધાંતો નહીં, આ કથાનું યોગ. આ કથાનું યોગમાં પછી આવી આમ થયું હતું કે નહીં, આમ મેળાતા કે નહીં, ચર્ચા કરવા. કથાનું યોગમાંથી તત્વ તારવતા આવડવું જોઈએ, સિદ્ધાંત સમજતા આવડવું જોઈએ, કેમ કે દ્રષ્ટાંતથી સિદ્ધાંત સરળતાથી આપણે પચાવી શકીએ, ગળી જઈએ, ઓગળી જાય, બેસી જાય, શિરાની જેમ કોળીઓ ચાલ્યો જાય. એમને એમ સિદ્ધાંત બેસતો નહોતો, મગજની માથાકૂટ કરતા હતા, મગજથી કોઈની કોળીઓ ખવાતો નથી, પણ મોઢામાં આવી ગયો, શિરાની જેમ ઉતરી ગયો, દ્રષ્ટાંત આવ્યું, તરત જ બેસી ગયું કે બરોબર છે, મારું સુખ એ તો મારું પોતાનું જોઈએ, નિમિત્તનું નહીં જોઈએ. તો પ્રારબ્ધ એ પણ નિમિત્ત છે, પુણ્ય એ પણ નિમિત્ત છે. આવી ભૂમિકાએ જ વિતરાગ પરમાત્મા થવાય. જો હું મારું ભાઈક ભોગવા જ કરું તો કોઈ દી છોડવાનો અવસર તો આવાર જ નથી. કેટલી સરસ વાત મૂકી છે બધી. એ કે છે પૂતગલનો ભરોસો છોડી દેવો પડશે એને કહેવાય છે વૈરાગ. વૈરાગનો અર્થ જો નવી વ્યાખ્યા, પૂતગલનો ભરોસો છોડી દેવો એનું નામ વૈરાગ. એટલે કે મને કોઈ દી પૂતગલથી સુખ મળશે એ નથી, એ મળ્યું તો એને સુખ માનતો નથી. આ એના જીવનમાં વૈરાગ્યની ધારા છે. એટલે હોય તોય શું અને ન હોય તોય શું, એના કારણે આવ્યું છે અને એના કારણે આવ્યું હશે તો એના કારણે જશે. એનામાં વૈરાગ્ય ભાવના છે એટલે આસક્તિ નથી પૂતગલ પ્રત્યે, એ સુખ પ્રત્યે, એ પરિણામ પ્રત્યે કંઈ એને આસક્તિ નથી. આ વૈરાગ્ય છે જીવ. આવા વૈરાગ્યવાનની અંદર આ સત આત્માનો પ્રકાશ થાય છે. વૈરાગ્ય વિના આત્મતત્વ પ્રગટ થતું નથી અને ત્યાગ પણ ટકી શકતો નથી. પૂદગલનો ત્યાગ પણ ત્યારે જ ટકે છે કે એની ભૂમિકામાં જો વૈરાગ્ય હોય કે ભાઈ તું પૂદગલની અપેક્ષા છોડી દે, પૂદગલ પાસે સુખ નથી એનો ભરોસો છોડી દે. જ્ઞાની કહે છે અપેક્ષા જે વખતે છૂટશે તે વખતે જે અવસ્થા પ્રાપ્ત થશે તેને કહેવાય છે વૈરાગ્ય. વૈરાગ્યની વ્યાખ્યા સમજાય મુકુંદભાઈ? કેટલી સરળતાથી, કોઈ પદાર્થથી મને સુખ છે એ અપેક્ષા છોડી દે, એ સુખ મળે તો ભલે, ન મળે તો મળે, હોય તો ભોગવીએ, કાંઈ વાંધો નથી. તને કર્મ અનુસાર પ્રારબ્ધ અનુસાર જીવન જીવાય એમાં કાંઈ વાંધો નથી. ભરત ચક્રવર્તી પણ જીવતા હતા, ત્રણ ચક્રવર્તીઓ તે ભવે તીર્થંકર થયા છે, શાંતિનાથ, કુંતુનાથ અને અરનાથ. જે ભવમાં ચક્રવર્તી એ જ ભવમાં તીર્થંકર, અને એમાં પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરી છે. ક્યાં પૂર્ણ સમૃદ્ધિ? ચક્રવર્તી પદ એટલે ક્યાં પૂર્ણ ઐશ્વર્ય, ક્યાં પૂર્ણ વૈભવ અને ક્યાં પૂર્ણ વિતરાગતા? એક પરમાણુ પ્રત્યે પણ લેશ માત્ર જેને આસક્તિ નથી. આ બંને અવસ્થા જેને સાધ્ય કરી છે એનું કારણ એ વૈરાગ્યથી ભરપૂર હતા. વૈરાગ્ય એટલે જગતની કોઈ પણ ચીજ પ્રત્યે એને લેશ પણ મોહ પ્રગટે નહીં. આ વૈરાગ્ય છે. વસ્તુ ભલે આવે, વસ્તુ આવી એટલે મોહ છે માની લેવાની જરૂર નથી. ગમે તે આવે, આવી એટલે મોહ છે એમ ન માનવું. વૈરાગ્ય જો હોય તો આવી તો પણ એને હર્ષનું પરિણામ નથી, અને વસ્તુનો વિયોગ થયો તો શોકનું પરિણામ નથી. હર્ષ અને શોકના દ્વંદ્વથી પર અવસ્થા હોય તો એ વૈરાગ્યની અવસ્થા છે. એમાં ચક્રવર્તીઓને, આવા ભાગ્યશાળીઓને, ઘણાને ગ્રસ્ત અવસ્થાની અંદર પણ ભરપૂર કામદેવ જેવો વૈભવ હોય, ભગવાન મહાવીરના શ્રાવકને કેટલા ગોચરને કેટલું ગોધન હોય, કેટલી સુવર્ણ મુદ્રાઓ, કરોડોની મુદ્રાઓ હોય, છોપણ છતાં એ મોક્ષના ધણી હતા, પરિભ્રમણના નહીં. અહીંયા તો 1000 રૂપિયાનું દેવું હોય તોય આપણે પરિભ્રમણ પાપના પંથે છીએ. વૈરાગ્ય માર્ગ વિતરાગતાનો છે. વૈરાગ્યતા વિના વિતરાગતા આવી ન શકે, વિરાગ વિના આવી શકે. જ્ઞાનનું ફળ વિરાગ છે, વિરતિ છે. આ વિરતિના ભાવ કેટલા પ્રબળ છે એ સમજાવે છે. એટલે કે જે પૂતગલને નિમિત્ત બનાવીને આત્મા રાગદ્વેષ કરે છે, પૂતગલને નિમિત્ત બનાવીને આત્મા રાગદ્વેષ કરે છે. આત્માનો જ્ઞાન ગુણ છે, પૂતગલના પૂતગલના ગુણ છે, બે સમજાવવાની અંદર. કારણ કે બે જ પદાર્થોનું આ દ્વંદ્વ છે. આ યુદ્ધ પણ બે પદાર્થનું છે અને ખેલ પણ બે પદાર્થનો જ છે. એટલે સમજ ટૂંકાવશો તો એમાં કંઈ નુકસાન થવાનું નથી. બાકીના દ્રવ્યને જરા બાજુ ઉપર મૂકી દેશો તો મોક્ષ અટકવાનો નથી. તો એ કહે છે આ બેની અંદર બંનેના ગુણ સમજી લે. પ્રગટ લક્ષણે ભાન, આનું રૂપ રસ એ આનું પ્રગટ લક્ષણ છે અને જ્ઞાન એ આનું પ્રગટ લક્ષણ છે, ચૈતન્ય એ આનું પ્રગટ લક્ષણ. આત્માના બે પ્રગટ લક્ષણ એ જ્ઞાતા દ્રષ્ટા છે, ઉપયોગવંત છે. ઉપયોગવંત છે તે આત્મા છે, અને એથી આગળ તો જ્ઞાન ઘન છે, ચૈતન્ય ઘન છે, આનંદ ઘન છે આત્મા. પણ ઉપયોગ છે એની પાસે, અને પૂદગલ પાસે ઉપયોગ નથી, જાણવાની વિદ્યા નથી. જીવ પાસે આ જાણવાનું છે, પણ જાણપણું અશુદ્ધ હોવાને કારણે એ મિથ્યા એમાં રાગદ્વેષ કરે છે, એમાં મોહ કરે છે, એને કારણે બંધ કરે છે. અનંત અવસ્થા 7 અવસ્થામાં સમાય છે. એ 7 અવસ્થા 9 તત્વની અંદર જે કીધી છે તો પુણ્ય, પાપ અને બંધની અવસ્થા, સંવર, નિર્જરા અને મોક્ષની અવસ્થા. આ જે એની થાય છે તો કે છે એ 7માં બધું સમાઈ જાય છે. જીવ અને અજીવમાં અવસ્થામાં છે ત્યાં સુધી એ અજીવની સાથે છે, અને અવસ્થાથી જુદો પડી ગયો એટલે જીવને મોક્ષ બે એક ચક્ર પડે દેવલો ચક્કર બનાવ્યું છે. એની અંદર લીટી બધામાં વચ્ચે મૂકી છે, અને જીવ અને મોક્ષ વચ્ચે લીટી મૂકી નથી. ભૂલ નથી થયો કે પાછો આપણે ફટલી ને પેન્સિલ કાઢીને મૂકી દઈએ, ઓલો વાંચનારો ડોડાયો હોય ને તો વાંચતા વાંચતા દરેક કેટલાય વચનામૃતમાં મેં જોયું છે, લીટી તાણી દે, જેના હાથમાં આવ્યું એને એમ થાય કે આ કંઈક ભૂલ થઈ, ભૂલ નથી થઈ, તું હજી સામાન્ય સમજમાં છું, તત્વની સમજ ન આવી કે જીવ અને મોક્ષની અંદર કોઈ ભેદ નથી, તું છો મોક્ષ એમ બોલે પાછું, એ બોલી લીટી કરે ચાયલા કરે છે. વિશેષ આપણે અહીંયા ગાથા 57 જે તત્વજ્ઞાનની દ્રવ્યનો યોગની ફરીથી ગાથા બોલી લઈએ, ભાવ બરોબર થાય. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ.